Iya kan, dari kami salis ya mah, sama selikai wat lilit. Kaji to sata de sastra guru ni astikata lavta nathi. Astik etle eno vishwas ena hova pano eno gnan karta nathi. Kriya potana parinam ne sudharta nathi. Jyare yog bane tyare dev sastra guru mate dhan lagavta nathi. Ullaspurak emnu karya karta nathi. બારમા તો જયારે આવું કઈક આવે ને તો પાછું વાળીને જોયા વગર કરે બધું. કઈક બધે ઘરમાં કઈક પ્રસંગ હોય તો ધન માટે ને મહેનત માટે ત્યાં કઈ થાક ન લાગે ને કઈ ન લાગે, અને આળસ આદિથી કર્મ પણ છોડતા નથી. માત્ર કોરી વાતોથી પાંચ આળસુ અજ્ઞાની ભાઈઓનો સંબંધ રાખવા જેવી માન જેની બન્યા છો. એટલે કેવા ખાતર એમ આપણે કાલ વાત કરીએ, આળસુ બધા એવા પડ્યા હોય કે ઠંડી લાગતી નાતે હોય અથવા તો ગરમી લાગતી, પંખો કરવા કોણ વહેલો ઉઠે એમ. એટલે પોતાને જરૂરી લાગે તો બોલે, પણ આળસ એવું એમ સંગ એમાં અહીંયા પોતે કેવા છે, ખાલી વાતો એ પ્રમાદ સેવો છે અને ખાલી કેવા ખાતર જૈની બહેના તો બનો, જૈની બહેના તો બનો, એ તમને કોણ ના પાડે. પણ યાદ રાખજે, પણ પછી શું છે, જેમ શ્રીમદજી શું કહે છે, લક્ષ્મી અને અધિકાર વધતા પછી શું વધુ, પછી યાદ રાખજે, વધવા પડવું સંસારનું એમ, સુકુટુંબ કે પરિવાર થી વધવા પડવું એ નવગ્રહ એવું માનતો ને વૈદો છું. અને જો માયનું તો વોર્નિંગ, વધવા પડવું સંસારનું નરદેહ ને હારી જો, એમ અહીંયા કહે છે. વાતો કરીને ખાલી કરી, વાતો કરીને જઈને બન્યા તો બને, પણ યાદ રાખજે ફળ તો શાસ્ત્ર મર્યાદા અનુસાર પ્રવર્તા જ સાચું લાગશે. શું છે, શાસ્ત્રમાં જે પ્રમાણે વાત કરી છે એવી રીતે પરણવીશ ને તો જ તારું હિત થવાનું છે, એટલું યાદ રાખજે. બહારથી તને બહુ સારું દેખાય, લોકો પ્રશંસા કરે એ વાત નહીં, ફળ તો શાસ્ત્ર મર્યાદા અનુસાર પ્રવર્તા જ, શાસ્ત્રમાં જે પ્રકારે વિધિ કહી છે એ પ્રમાણે તું કરીશ તો જ તને સાચું તારું હિત એ કલ્યાણ થશે. આ અવસર ચાલ્યો જશે. આ આપણને ખબર નહીં, ખ્યાલ આવે તો સારી વાત છે. દિવસ જાય, મહિના જાય, વર્ષો જાય તો શું થાય, ઇષ્ટપ્રદેશમાં એના માટે શું આવ્યું, જેમ કાળ જાય છે ને, ખાસ તો મનુષ્યપણામાં જૈનમાં સાચા માર્ગમાં આવ્યો એને કાળ જાય તો શું થાય, જેમ કાળ જાય તો શું વિચારે છે. ધનનો લોભી એમ તૃષ્ણાથી વિચાર કરે છે કે ચાલો વર્ષ પૂરું થયું, મારું વ્યાજ વધ્યું, મૂડી જે મેં વ્યાજે મૂકી હતી એનું મારું શું થયું, વ્યાજ વધ્યું. પણ વાત તો આમ તો સાચી છે, થોડાક એમ નથી વિચાર આવતો કે મારી સાધના માટેનો આ કાળ બધો શું થાય છે, ચાલ્યો જાય છે, એમ અહીંયા અવસર ચાલ્યો જાય છે. એક વર્ષ થઈ ગયું, હું થયું, હું હાથમાં કર્યું, કાં તો આકૃતા કરીને વાતો ગપ્પા મારીને આમ કર્યું તો આમ થાય, નાણે આમ થાય, એની કરતા એમ કેમ નથી કે આ નિવૃત્તિ મળી તો કઈક મારા હાથમાં હિત કર્યું. અહીંયા આ અવસર ચાલ્યો જશે ત્યારે તમે જ પાછો પશ્ચાતાપ કરશો ને કહેશો કે આગળ મિથ્યાત્વના કાર્યમાં હર્ષપૂર્વક તન્મન કર્યા હતા, એવું આમાં મારાથી ન થયું, એમ બારમાં કર્યું તો એવું આમાંથી મારું એ નથી. અને આ એક બહુ જ વિચારવા જેવું છે, પશ્ચાતાપ. પશ્ચાતાપ શું સૂચવે છે, પશ્ચાતાપ પહેલું તો એ છે કે ભૂતકાળના દોષનો સ્વીકાર છે. અહીંયા એવું કે પણ ક્યાં થાય છે, એમ ઉલટાનું વિચારવું છે કે એવું જીવન કરજે કે ભવિષ્યમાં પશ્ચાતાપ ન કરવો. સફળ જીવન કયું, વર્તમાનમાં અનુકૂળતા મળી, જગતમાં બાયમાં જસ કીર્તિ વધે છે, વાહવા બોલાય છે, શેનું સફળતા શું છે, ભવિષ્યમાં તને પશ્ચાતાપ ન કરવો પડે એવું જો કર્યું તો સમજે કે આ સફળતા. બાકી તો પશ્ચાતાપ થશે કે બીજા માટે આખું, જેમ એક ગુરુદેશી દ્રષ્ટાંત આપતા, શું આપતા, એક ભાઈ હતા, આમ જૈન જ હતા, પણ બધું સોશિયલ કામ ને એટલું બધું કરે આમ કે એની જેમ કે ને બધી અત્યારે ના લોકો આપે ને ક્યારે આપે 26 જાન્યુઆરી ત્યારે પદ્મશ્રી ને પદ્મ બધું ને એમાં આ ભાઈ ને એના રાજા તરફથી શું આવ્યું એકા એ લઈને એનો માણસ આવે છે અને આ ભાઈની છેલ્લી સ્થિતિ હોય છે અને અરે મેં આખી જિંદગી લોકોના કામ કર્યા ને મારું કરવાનું રહી ગયું અને ઓલો ઇલકાબ લઈને આવે શું ફાયદો શું એનાથી જીવનમાં શું કહ્યું એમ કોને થયું એવું કોકને થયું ને આપણે તો આપણું જીવન સારું કરીએ છીએ ને જીવનમાં એ પ્રકારે વિચારીને કરવા જેવું છે કે હવે બીજા માટે તો કર્યું મારા માટે ન કર્યું આત્મહિત માટે અથવા દેવશાસ્ત્રીમાં પણ હવે તમે સાચા જૈન મતના સેવક બનો પશ્ચાતાપ થાય એ પેલા ભૂતકાળ કે બાયમાં તો ઘણું કર્યું સોશિયલ કર્યું બીજા કુદેવાદી માટે કર્યું મેં મારા આત્માનું કરવાનો શું થયો મારો સમય ગાળ્યો મેં બગાડ્યો બધો સમય તો હવે સાચા હવે તમે સાચા જૈન મતના સેવક બનો તો તે જાતિના કાર્યમાં તન ધનાદિ ન લગાવવામાં આવે તો આ મતમાં આવવાથી પણ તમારી શક્તિ ઘટી ગઈ હવે જો તમે સાચા સેવક બનો છો ને અહીંયા આવીને આ તે જાતિના કાર્યમાં એટલે વિતરાગ માર્ગમાં આવીને તે પ્રકારના જાતિના એટલે તે પ્રકારના કાર્યોમાં જો તન ધનાદિ નથી લગાડતા બોલામાં તો લગાડ્યા પૂરેપૂરા પોતાની શક્તિથી એવું લગાડ્યું કુદેવાદીમાં હવે તમે સાચા સેવક બનવું છે જૈન ધર્મના મતમાં આવવું છે અને અહીંયા આવીને પણ જો તમે આ નથી કરતા તો આ મતમાં આવવાથી પણ તમારી શક્તિ ઘટી ગઈ એટલે કે તમે તો ઓલો લોક કસાઈને ખોટી રીતે પણ એવું તો અહીંયા નથી કરતા તમારી શક્તિ ઘટી ગઈ એટલે તમારે જે કરવા યોગ્ય છે તો કરતા નથી તમે અહીંયા આવીને પણ ઓલામાં જેમ કરતા હતા એવું નથી કરતા તો તમારે તો હિંમતા શું મળ્યા ના મળ્યા બધું એ બરાબર છે અથવા તો કપટ વડે લોકને દેખાડવાના સેવક થયા છો શું કીધું અહીંયા આવીને તે આત્માનું હિત શું કર્યું શું તારી એક પાપને ઘટાડ્યા પાપનું શું કર્યું આત્માને હિતના માર્ગે આવવાનું તો કઈ કર્યું નહીં અથવા તો શું કહે છે કપટ વડે શું છે આ મારમાં કહેવાય ને કેવો શું કહેવાય આવી કપટ માટે માયાચાર એના માટે કહેવત કહે છે ને મુખ મેં રામ ઓર બગલ મેં એમ આવું કપટ કરીને બહારથી વિતરાગ નો કહેવાય અને અંદર માં એમના પ્રત્યે કઈ પણ ઉલ્લાસ ભક્તિ તન મન ધન એનું નથી કરતા તો કા કપટ વડે લોકને દેખાડવા સેવક થયા છો અથવા તેનું મહાનપણું તમને ભાસ્યું નથી કોનું તેનું મહાનપણું તમને ભાસ્યું વિતરાગ આ એક બહુ સિમ્પલ પાયો એમને ને જો તને વિતરાગ માર્ગનું સાચા દેવ શાસ્ત્ર ગુરુનું જો મહાનપણું ભાસ્યું હોય તો પછી આગળ વાક્ય શું પૂરું કર કોઈના કીધા વિના સહજપણે આવો તને એના પ્રત્યે બધી પૂર્ણ અર્પણતા એટલે જેનાથી પણ વિચારો મનથી વચનથી કાયથી ધનથી કાળથી ગમે તે પ્રકારે તને મહિમા આવ્યા વગર આ એક બહુ જ પાયા છે જેને જેની રુચિ જેને જેનો રસ જેને જેનો પ્રેમ જેની અધિકતા એના પ્રત્યે કે ને બીજી ભાષામાં આમ તો ઓલું ખબર જ છે રુચિ અનુયાયી વીર્ય પણ હવે રુચિ કોને કહેવાય રુચિ કેવી જેના તરફ વારંવાર પણથી ઢળે છે એ રુચિ રુચિ જ્યાં ગમે ત્યાં રુચિ લાગ્યા વગર રહેશે નહીં પણથી ઉપયોગી તરફ ઢેળા વગર રહેશે નહીં તો જ્યાં હિતપણું લાગે સુખપણું લાગે ત્યાં એ તરફ રુચિ ઢળે અને રુચિ ઢળે તેની પાછળ વીર્ય શું કામ કરે એની વ્યાખ્યા છે ને વીર્યની શું છે રચના રુચિ અનુયાયી વીર્ય તો જે તરફ રુચિ લાગી રુચિ એટલે જ્યાં હિત લાગ્યું કલ્યાણ લાગ્યું સુખ લાગ્યું એ તરફ શું થાય રુચિ અને રુચિ એ તરફ ગઈ તો વીર્ય એ પ્રકારની પ્રણતિની રચનાનો એનો પ્રયાસ પુરુષાર્થ પ્રયત્ન થયા વગર
એને તો અહીંયા કે ન્યા તો કરતો તો ને અહીંયા આવીને જતું કરતો નથી, તો એનો કે તું પહેલા કરતા એનો જ નથી અત્યારના તો કરતો, તો એનો અર્થ છે તું આ તો કપટ કરીને અહીંયા આ લોકોને દેખાડવાયો, અથવા તો છે સાચા દેવ શાસ્ત્ર ગુરુ નું મહાન પણ તને ભાઈશું નથી, અથવા તેમને તમને તેમાં કઈ પણ ફળની પ્રાપ્તિ થવી ભાસી નથી. શું કામ રસ નથી આવતો? તમને તેમાં, તેમાં એટલે સાચા દેવ શાસ્ત્ર ગુરુ માને છે એમાં ફળની પ્રાપ્તિ થતી ભાસી, એવું બને ને દેવ શાસ્ત્ર ગુરુ ને માનીએ તને કઈ ન થાય તો છોડી દેવું, અને ઓલા કુદેવાદી માન્ય તો ગણા ને તો પૈસા થાય બધું વેપાર ના ને. એ કોણ જોવા ગયું છે પૂર્વ ના? અમે તો અત્યારે આવું કર્યું અમને મળ્યું ફળ, તો એ તમે તમે કહો છો, અમે તો જોયું નથી, અમને ખબર નથી પૂર્વે શું કર્યું છે, અમે તો અત્યારે શું કર્યું આ કર્યું ને આવું. હવે એવું બધું તમે બધું વાત કરો પણ અમને અહીંયા તો દેખાડો, હાથમાં દેખાડો. જીવનમાં આ જ પ્રકારે ભ્રમિત થઈ જવાય છે. જો આ આ અત્યારના પરિણામનું ફળ અત્યારના સંયોગ રૂપે જો આવી જતું હોત તો કોઈ જે સજ્જન સારું પ્રમાણિક અધિકારી એને કેમ, અથવા બીજી કાંઈ ને મુનિરાજ ઉપર ઉપસર્ગ જ ન આવો. જો સંયોગ રૂપની વાત છે, વેદન રૂપની વાત નથી, કાલ થોડી તો વાત કરી લીધી છે. એવું જો હોત તો જ્ઞાની ઉપર મુનિરાજ ઉપર કોઈ દી ઉપસર્ગ જ ન હોય, એનો પરિસર ન હોવો જોઈએ. અને જે અજ્ઞાની છે પાપ કરે છે એ હંમેશા કેવો હોય, એની જગ્યાએ દુર્દશી ક્યારેક હતા કતલખાના ચલાવતા હોય ને આમ અબજો કમાતા હોય બધું, ચાંદી સોનાની ખુરશી બેસા. અને એટલા માટે આ જૈન દર્શનનો સિદ્ધાંત છે કે વર્તમાન પરિણામ અને વર્તમાન સંયોગ ફળ રૂપે બેની કાંઈ લિંક નથી. તો એ અહીંયા કે તમને તો કાંઈ ફળની પ્રાપ્તિ થઈ નથી એટલે તમે, કારણ કે અને એની આગળ સરસ વાત, એનો અર્થ થયો કે જો તું ફળની પ્રાપ્તિ માટે જો કરે છે તો એનો અર્થ થયો કે તને ભગવાનની અધિકતા નથી, સાચા દે તને કોની છે? સંયોગની. અહીંયા શું કામ માને કે શું થાય? પુણ્ય બાંધે, આપણે પુણ્ય બાંધે તો કઈક આપણું શું થાય, સારું થાય. એવું જો કર્યું તો એનો અર્થ શું થયું? તને કોની અધિકતા આવી? દેવ શાસ્ત્ર ગુરુની નથી આવી, સંયોગની આવી છે. તો અહીંયા તમને ફળની પ્રાપ્તિ થવી પાસે, અથવા તમારા હૃદયમાં તેનું વાસ્તવિક રહસ્ય જ ઉપજ્યું નથી. તમારા હૃદયમાં તેનું, તેનું એટલે તેમનું, એટલે કે દેવ શાસ્ત્ર ગુરુનું રહસ્ય એટલે એમની મહિમા, એનું સ્વરૂપ એ તમને ખ્યાલમાં નથી. જેથી તમે સ્વયં ઉત્સાહરૂપ બની એ કાર્યોમાં સુખરૂપ યથાયોગ પ્રવર્તી શકતા નથી. તમને ભગવાનની નથી, ભગવાન તો એમ હોય ને ગણા ને હોય ને, બોલું શું કઈ ગુજરાતીમાં નહીં ખબર, બાધા લે, બાધા લે ખબર છે, એટલે પ્રતિજ્ઞા નિયમ લે. શું નિયમ લે? કે જો આટલું મને થશે તો ભગવાન ને આટલું હું કરીશ, એવું કરે છે બધા? હા એવું કરે ને, એવું કરવું જ જોઈએ ને. ભગવાન કઈ ન મદદ કરે તો અમે શું કામ કરીએ? હા તા તો અમે એનું નહીં કે જોઈએ, અમારું કઈ ના કરે તમે શું કામ કરીએ? એક મિનિટ, એક મિનિટ, ધીરે ધીરે ધીરે. અત્યારે ક્યાં ઉપદેશ? એનાથી ઘણું કરવું, અમે એમનું ઘણું કરીએ છીએ, અમે એનું ઘણું કામ. બારમાં બારમાં તમે કઈક ખરીદવા જાઓ તો 50 રૂપિયાની વસ્તુ લ્યો તો તમે કેટલા આપો? 10 રૂપિયા આપો, 15 રૂપિયા આપો? હા તો જો થયું કે નહીં, એમ ભગવાન આપણું જેવું કરે એવું આપણે એનું કરીએ, શું એવું ન હોય તો શું કામ કરવું અમારે? કઈ જે આપણું કઈ કરતા જ નથી કરવું, શું એક જીવનમાં વિચારી લેવું ભક્તિ કેવી હોય, સાપેક્ષ હોય? આ તો સાપેક્ષતા, તમે મને આપશો તો હું પૈસા આપીશ. આ ધંધો નથી, આ વ્યાપાર નથી, લેવડ દેવડ નથી, વન વે છે આખો. જ્યાં પોતાના ઉપકારી પ્રત્યે હોય તો સહજપણે એ ભક્તિ ઉછળતી, એની સામે કોઈ અપેક્ષા હોતી નથી. ત્યારે લૌકિકતામાં પણ એવા સંબંધો હોય છે ને, માતાને બાળક પ્રત્યે હોય છે એવું કે ના એ મને કમાશે કરશે એટલે હું અત્યારે મોટો કરું, લૌકિકતામાં પણ એવું હોય છે. અરે આ તો એક વિતરાગ, અને એવો જો તારે વિચાર ઉપકારો તો આના જેવો બીજો ઉપકાર કયો હોય કે આનંદ ભવના દુઃખ ટાળવાનો ઉપદેશ આપે? આનો કયો લૌકિકમાં કોઈ પણ હેલ્પ કરી કેટલી કેટલી કરશે? અરે એ ભવમાં ભરોસો નથી, એ હેલ્પ કરશે એટલે કે સારું થશે એવો નિયમ નથી. કાળની મર્યાદા છે, અનિશ્ચિતતા છે, અને છતાં એને માનીએ છીએ. ઘણા કે ને ભાઈ જિંદગી ભર એનો શું કહેવાય, એને ઉપકાર આમ બીજી ભાષામાં ઉર્દી ભાષામાં ઉર્દુમાં એહસાન નહીં બોલો ગણ કહીએ, ઉર્દુ ભાષામાં એને શું કહે એહસાન, એહસાન નહીં બોલો. જ્યાં કાળની મર્યાદા છે અને એનો કોઈ ભરોસો ને તો આ તો નિશ્ચિતપણે અનંત કાળના અનંત દુઃખના નાશનો ઉપાય, એના માટે કોઈ કેવું જ ન પડે. તો એ અહીંયા કે છે કે તમે એનું સ્વરૂપ તો ખબર નથી, તમને એના પ્રત્યે સ્વયં ઉત્સાહરૂપ બની જો શબ્દ શું વાપરો છે, તમે સ્વયં ઉત્સાહ બીજાને કહેવાથી નહીં. પાણીમાં ડૂબતા હોય અને સ્વિમિંગ ન આવડતું હોય અને કોઈ હાથ આમ લાંબો કરે તો શું પહેલા એને શું પ્રશ્ન પૂછીએ? પ્રશ્ન તો પૂછે, હાથ ધોઈને આવ્યો છે કે નહીં, તું કોણ છો, શું છે, એવું બધું પ્રશ્ન પૂછીએ કે નહીં? એટલે પછી પૂછશું કે તે હું ક્યાં હાથ ધોયા વગર આવ્યો તો મને લીધું? શું પૂછશું, શું કરશું? જીવનમાં એક મરણથી બચાવનાર પ્રત્યે પણ શું થાય છે, શું થાય છે? એક એ રીતે વિચારવા જેવું છે કે નહીં, પાણીમાં ડૂબતો હોય આપણે તો એવો અનુભવ નહીં, પણ જે ડૂબતો હોય અને એને કોઈ હાથ લાંબો કરશે તો એ શું વિચારે, શું મને એમ કે કેમ ન વિચારે, કેમ ન વિચારે એમ મારો તો એમ પ્રશ્ન. કઈક વિચારવું તો છે એને જીવનમાં, જ્યાં એકદમ એને કહે ને કે વીર્યનો ઉછાળો આવ્યો, કેવી રીતે મારે બચવું છે, રુચિનો ઉછાળો મારે કેમ કરવું છે, ત્યાં વિકલ્પો બંધ થાય. એમ સ્વરૂપની એવી અધિક મહિમા આવે ને બધા વિકલ્પો સામે. ઓલામાં એ દ્રષ્ટાંત રૂપે જ, પણ જ્યાં એકદમ અધિકતા ઉત્કૃષ્ટપણે, જેમ કે ને મારે આ કરવું જ છે, આ મારે પકડવું, બચવું જ છે, જીવવું જ છે, આ છે, જ્યાં ઉત્કૃષ્ટપણે વીર્ય, ભલે ઊંધું સાચી સહયોગની વાત છે, પણ ઉત્કૃષ્ટપણે જ્યાં વીર્યની પ્રયત્ન થાય છે, આ તો દ્રષ્ટાંત રૂપે બારમાં થાય એમ નહીં, ત્યાં બધા વિકલ્પો વિચારો બધા શું થાય છે, અને એ રીતે અનુભવમાં એટલી ઉત્કૃષ્ટતા વીર્યની થાય છે, સ્વભાવની રૂચિની મહિમા એટલી અધિક થાય કે બધા વિકલ્પો, ક્યાં વિકલ્પો અંદાજિકા દ્રષ્ટાંત રૂપે, ક્યાં ખાવા પીવાના કે કઈ વેપાર ધંધાના, અને તો ક્યાં નહી પક્ષમાં પણ શુદ્ધ નહીં ના સંબંધીના વિકલ્પો પણ આ છૂટી જાય છે. આ ખરેખર રૂચિની ઉત્કૃષ્ટતા અને વીર્યનું ઉત્કૃષ્ટ બળ કહેવાય. હજી વિચારો આવે ને એનો જ છે, હજી એમાં બે વચ્ચે શું રહી ગયો, થોડોક ગેપ રહી ગયો. ગેપ કોઈ વિચારવું પડે ને, કોઈ ફ્રેન્ડ સાથે એટલી ઇન્ટિમસી હોય કે એ બોલો પૂછે કે એક મારું કામ કરશો એમ, કોઈ પૂછે એકદમ ક્લોઝ ફ્રેન્ડ હોય, તમે શું કહેશો? તમે કહેશો એનો અર્થ કે તે આખી જુદાઈ રાખી ને, કેમ કે પૂછ્યું એનો અર્થ તો છે, એટલે એમ આ વિકલ્પી શું કરાવે છે, સ્વભાવ સાથે શું કરાવે છે, જુદાઈ ગેપ કરાવે છે. કે સ્વભાવ પ્રાપ્ત કરવો છે એમાં હજી તારે વિકલ્પ જોવે છે, વિચારવું પડે છે તારે, એનો અર્થ કે હજી સ્વભાવમાં શું નથી થયું, એટલી મહિમા આવી નથી કે પણથી એકાકાર થઈ જાય. અહીંયા તો ભગવાન પ્રત્યેને એની વાત બધી કરે છે કે સ્વયં ઉત્સાહ રૂપ બની, સ્વયં પોતે, ત્યારે કોઈ ન પૂછવું પડે, સર્પ દેખાણો હોય ત્યારે વિચારવું પડે ને કે આગળ જાવું પાછળ જાવું, નહીં વિચારવું, ભલે એના તરફ જવાય, એના પર પગ મુકાય તો વાંધો આપી, તો કોકે કેવું પડે ને, અથવા કોઈ ન કે આપણે પહેલા વિચારવું પડે કે સર્પ છે એ તરફ જવું કે મારે એનાથી દૂર જવું, એ મારે વિચારી નથી, ક્યાંથી ખબર પડી જાય કોકે, એમ કઈ થોડી ઉપરથી ટપવી પડે. આમ તો કોઈ કીધું કે આ રસ્તે, ત્યાં તો વિચારે ભાઈ આ રસ્તે જવું કે ઓલામાં કેમ તરત જ, આ શું દેખાડે છે, શું અંદરની નિર્ણયની કેવી દ્રઢતા રહી ગઈ છે કે જેના માટે હવે કાર્ય વખતે વિચારની જરૂર પડશે. નાનપણમાં આપણને એવું ઠસાવી દીધું કે મનમાં ઠસાવી દીધું છે, શું કે સરપ હોય તો ત્યાં નહીં જતો, કરડી જશે તો મરી જાય, એ વાત કેવી અંદરમાં ઠસી ગઈ છે આપણને. અને તો પછી જયારે એવો યોગ બને છે ત્યારે શું હોય છે, એક વિચારવાની પણ જરૂર પડતી. એવું કેમ નથી થતું અહીંયા કે સ્વભાવ આવે સમયસામાંથી, એક વાત આવે છે ને, એના દ્રષ્ટાંતની વાત જુદી, એટલે જૂની ન થાય એ પેલા તો પ્રણમન થઈ ગયું. હજી આચાર્ય વાત કરે છે દ્રષ્ટાંત આપીને પૂરી, હજી ન કરે પણ શિષ્યનો કેવો એમ પુરુષાર્થ જાગ્યો કે પ્રણતિ થઈ ગઈ, અનુભવ થઈ ગયો, શરૂઆતમાં જ આવે છે. ના ના, સ્વસ્તિક ના નહીં, પછી આવે છે, કળશમાં આવે છે, કળશમાં જ આવે છે. કે આ રીતે જ્યાં શરીરથી જુદાની વાતો જે બધી આવી એમાં એમ કે હજી તો દ્રષ્ટાંતની વાત પૂરી ના થાય એમ ત્યાં શિષ્યનો આખો ઉપાડ એવો થવા માંડ્યો. તો અહીંયા તો કહે છે કે તમને સ્વયં ઉત્સાહરૂપ બની એ કાર્યોમાં સુખરૂપ યથાયોગ પ્રવર્તી શકતા નથી. એનો અર્થ કે અંદરથી મહિમા જ નથી આવી, ખાલી દેખાડા પૂરતું માટે તમે કરો છો. એનાથી આગળ જે વાત કરી લે, અથવા પંચાયત વા વક્તાના કહેવાથી વા પ્રબંધ બંધાવાના, પ્રબંધ એટલે સ્વીકાર, આગળ આપણે આવ્યું છે કે એ રીતે બંધાવાના આશ્રયથી બંધાવાના, કે આ તો આપણે આમાં શું થઈ જશું, એક મર્યાદામાં ઓલું આપણે છૂટથી બધું કરતા હતા એમ. પેલા તો શું પંચાયત અથવા વક્તાના કહેવાથી, જેને ગુરુપણે માની લીધા હોય ને એ જેમ કહેતા હોય એ, અથવા તો પંચાયત એટલે સમાજમાં જે રહેતા હોય ને એમાં એ વાત ચાલતી હોય, અથવા પ્રબંધ બંધાવાના આમાં ક્યાંક બીજામાં આપણે પછી મર્યાદામાં રહી જશું. નિરાશ બની પ્રવર્તો છો, અથવા તમને વા ધર્મ કાર્યમાં શું છે ફીકા ભાષા હોય એમ લાગે છે. ફીકા એટલે અલા જેને કે છો અલા ફીફા ભાઈ એમ ફીફા રસ વગરના જે હોય છે ફોતરા, ફોતરાને કોઈને પણ ખાંડે તો એમાંથી કેટલો કસ નીકળે એમ અહીંયા જાણે એમ લાગે આ કાંઈ આમાં મળતું નથી નકામ એમ ફીફા ખાંડા એમ જે કે ફીફા ખાંડા જેવું. તમે અહીંયા નિરાશ બની પ્રવર્તો છો, ફરીથી શું થાય હવે તો અહીંયા આવી પડ્યા છીએ, હવે ન અહીંથી નીકળાય કે ના કાંઈ અહીંયા જેમ કે ને અહીંયા ગમે નહીં ને અહીંથી બહાર નીકળાય નહીં, કારણ કે આવી ગયા હવે બાપ દાદા માનતા ને આમ કરી નાખ્યા તો સમાજમાં હવે આપણે અને બહાર જઈએ તો લોકો પૂછશે લે હવે આવતા નથી આમ. એ અહીંયા કે પ્રબંધ બંધાવવાના આશયથી કેવા થઈ ગયા નિરાશ બની પ્રવર્તો છો, અહીંયા ગમતું ન હોય ને બીજે જવાતું ન હોય તો નિરાશ બની પ્રવર્તો છો. અથવા અહીંયા વા એટલે દરેકમાં શું છે અથવાના અર્થમાં, તમને આ ધર્મ કાર્યો કેવા લાગે છે? આ બધું હોય ને સવારે ઉઠીને શું કરવાનું, શું કરવા સવારે ઉઠીને શું કરવાનું, ગમે ખાય પી મજા કરવાની, હા જો હા, પછી દર્શન કરવા, પછી પૂજન કરવાની, હા અરે વાહ કેટલા દિવસ, હા તો એક ને એક કરવાનું, એમાં શું આવે એ તો કઈ ભાઈ એમાં દેખાતું નથી. ઓલું તો આમ આમ બહાર જઈએ કરીએ તો એન્જોય કરીએ, કઈ હોલીડે ગયા હોય તો શું છે એમાં કઈ ઉઠવાનો ટાઈમ નો મન થાય ત્યારે ઉઠવાનું હોય, કેમ હોલીડે માં ગયા હોય તો તો ન્યાય બધું જાણવાનું મળે કે ઓ દુનિયા જો કેવી આગળ વધી, દુનિયામાં બધું કેવું ચાલે છે, બધું આ જ્યાં એક ભાવ મેળવ્યું એનું તક લઈએ, આવતા ભાવ નું પછી વિચારશું. જીવને પ્રમાદમાં શેની હાનિ થાય છે? મારા સ્વભાવની હાનિ થાય છે, મારી જે જાગૃતમય દશા હોય છે ઉત્કૃષ્ટ ચારિત્રની શ્રદ્ધાની, પ્રમાદમાં એ બધાની શું થાય હાનિ થાય, પ્રમાદમાં સુતાર્યા જ્ઞાનની હાનિ થાય, સ્વભાવની હાનિ થાય. એને હેતુ નહીં, આપણે જાગૃતિ ને પુરુષાર્થમાં શ્રદ્ધામાં જ્ઞાનમાં જાગૃતિ એ બધાની શું છે, પ્રમાદમાં શું હોય બધું છે, તો મારા જે કાર્યમાં અથવા જેના કારણે મારા સ્વભાવની હાનિ થાય એની કેમ અધિકતા આવે, એમાં હોશ કેમ? અહીંયા નિરાશા થઈ બની પ્રવર્તો, અથવા તમને આ ધર્મ કાર્યમાં ફીકા ફીફા ઉલટાનું એક શું થવું જોઈએ? આગળ ગુરુદર્શન ઘણા પ્રવચનોમાં એ રીતે પણ એક છે, પૈસા કમાણા હોય તો શું ભાવના જાગવી જોઈએ? પાપના કારણે અને પુણ્યના ને પૂર્વના પુણ્યના કારણે અને વર્તમાન પાપ મળ્યા છે તો ચલો મને કે એવો હવે યોગ મળ્યો કે સાચા દેવશાસ્ત્ર ગુરુમાં વાપરવાનું, નહીં તો પાપ કરીને કમાણા અને પાપમાં જવાના, એમાં તો કઈ હિત નથી. કમસે કમ આ રીતે મેં કમાવા માટે ભલે ઓનેસ્ટીથી કરે, પણ ન્યા પણ સમય જાય ના થાય એ બધો પાપ જ છે. ડિસઓનેસ્ટી વધારે મોટું પાપ છે, પણ આપણે એ તરફના વિકલ્પો અને બધું કાળ જાય છે, પાપ જ છે. તો કમસે કમ હવે મને કેવો યોગ મળ્યો, પાપથી કમાણો છું પણ પાપમાં તો નહીં. ઉલટાનું એક સદભાગ્ય છે, સાચા દેહ શાસ્ત્ર ગુરુની પ્રભાવનામાં દાન દેવાનો અવસર આવે એ પણ એક શું છે સદભાઈ? એમ ના સમજ્યું કે અમારે પૈસા ઓછા થઈ ગયા, મૂડી ઓછી થઈ ગઈ. મૂડી ઓછી થઈ છે કે એ તને કસાયની મનતા લોભ કસાય ઘટાડીને કર્યું છે, તો ઉલટાનું કઈ બંધન એવું થયું છે કે ફરીથી તને આવો યોગ બનશે કે જેથી તને આત્મહિતમાં તને આગળ આવવાનો અવકાશ બનશે. તો અહીંયા આ તો ફીફા કઈ ફાયસા હોય એવું લાગે છે, તેનું કારણ શું છે? તેનું કારણ શું છે? તો કે અહીં તમે કહેશો કે રુચિ ઉપરથી ઘણા એમ કે તમે આ બધું કરો છો, પણ આ બધું થોડુંક અથવા ઘણાને શું હોય આમ શરૂઆતમાં શું હોય? ઉત્સાહ હોય, કારણ કે નવું નવું મેળવું આ તે બધું ઇન્ક્વિઝિટી જિજ્ઞાસા હોય. પછી થોડું ઘણું આ બધું સમજાઈ ગયું પછી શું થાય? બધો ઉભરો કેવો થઈ જાય, કેમ આવું કેમ થાય? એમ આવું જનરલી થતું હોય છે, ભલે આપણને ચૂક નથી, બીજા આગળ હોય છે ને ઘણા આવે ત્યારે બહુ જ ઉત્સાહ હોય, અને પછી ધીરે ધીરે શું છે ગુજરાતીમાં કહે ને ઉભરો કેવો થઈ જાય, કેમ એવું કેમ થાય? એને એક ધારણા જ્ઞાન તર્ક જ્ઞાનને સમાધાન જોતું તો મળી ગયું. આ કોઈ ધારણા ક્ષોપસમ તર્જ્ઞાન માટે નથી, આ રૂચિની ધારા માટે. અને તેથી જે આખું પ્રયોજન જ વિપરીત છે, ખાલી શું છે જેમ કે એક હોબી હોબી આમ નવું જાણીએ આપણે, જેમ કોકની વાત ચાલતી હોય તેમાં જાણે કે આ બધું જાણી લઈએ, એમ અહીંયા ખાલી જાણી લેવા માટે જે આવ્યા છે એની પછી ઉત્સાહ કેવો છે બેસી જશે, કારણ કે ધારણા જ્ઞાનમાં આવી ગયું. હવે ઘણા તેમ અમને ખબર પડી ગઈ છે ને, ઘણી વાર એમ આશ્ચર્યતા ખબર પડી શબ્દ તો વાપરે પણ ખબર પડી એમ કોને કહેવાય? મેં સાંભળ્યું, સમજાઈ ગયું, આવડી ગયું, એ બધું કોને શબ્દ માટે? પ્રણમન થાય જો, પ્રણમન જો નથી તો એ બેન કોઈ જ કિંમત નથી. કોઈ નાપાસ થયેલો વિદ્યાર્થી એમ કે મેં ઘણું જ વાંચ્યું હતું, મહેનત ઘણી કરી હતી, બહુ જ કરતો હતો, કોઈ સ્વીકારશે કેમ નહીં? એ તો એમ કે છે કલાકો હું વાંચતો હતો, ટ્યુશન બરોબર કરતો હતો, બધું પરીક્ષા પેપર એ મારા તો સારા ગયા છે ને, એ મેં લખેલું ઓલો નો સમજે એમાં મારો શું વાંક ને શું છે બધું? જો તે કર્યું હોત તેનો પરિણામ કેમ ના આવ્યો? અને એટલા માટે ઘણી વાર વેદનથી વિચારો આપણે છે, એનાથી થોડુંક માપ યાર્ડસ્ટિક છે કે નહીં, જેને માપદંડ શું રાખીએ છીએ? ક્ષોપક્ષમ, બોલતા આવડે, કહેતા આવડે, સમજાવતા આવડે, એને ક્ષોપક્ષમ અથવા કસાયની મમતાથી ઓળખીએ છીએ. ખરેખર માપદંડ ક્યાં હોવો જોઈએ? પ્રણમન પરિણતિમાં શું થયું? પરિણમતિમાં જેવી આકુરતા પહેલા ઉદય પ્રસંગે ભોગવતો હતો એવી જ ઉદય પ્રસંગે આકુરતા ભોગવે તો ફરક શું થયો હતો? તો તત્વ નહોતું આવડતું, અનતું કે હવે તત્વ સમજો, તેનું ફળ શું આવ્યું, રિઝલ્ટ શું આવ્યું? એ બહુ જ વિચારીને તો અહીંયા એ કહે છે, તમે કહેશો રૂચિ ઉપજતી નથી, ઉમંગ શક્તિ ચલાવવાનો ઉદ્યમ જ થતો નથી, ત્યાં અમે શું કરીએ? આમ આવી કે નિરાશા બની જિલ્લો ધાપે, તમે બધું બહુ કહો છો કે આમ સારું લાગતું, પણ હવે આમ જાણે કઈ શું છે, કઈ નવીનતા નથી લાગતો, ઉત્સાહ નથી લાગતો, રૂચિ જ ઉપજતી નથી, ઉમંગ પૂર્વક શક્તિ ચલાવવાનો પ્રયાસ કરવાનો ઉદ્યમ ઉત્સાહ થતો એમાં અમે, તો એનો જો જાપ શું છે? આ ઉપરથી એમ જણાય છે કે તમારું ભવિષ્ય સારું, તમે સાચા પ્રયોજનથી આવ્યા જ નથી. જે આત્મહિતના પ્રયોજનને લઈને આવ્યો હોય અને એને જ પકડીને રાખે છે તો એનો તો નિરંતર પ્રયાસ શું છે, ચાલુ જ રહેવાનો છે. પણ એ ધારણા લઈને આવ્યો અથવા અહીંયા આવશું આવશું તો કંઈક મોટા માણસો છે, એની કંઈક ઓળખાણ થશે, બીજી કંઈક આર્થિક સામાજિક કે કંઈક આપણને ફાયદો એવો આવશે, તો એની એક મર્યાદા હોય. પછી તેનો ઉત્સાહ શું છે, સમી જવાનો છે. કારણ કે પ્રયોજન જ વિપરીત છે. તો અહીંયા કહે છે કે તમારું વર્તમાનમાં જો યથાર્થ પ્રયોજનને કાર્ય નથી તો તમારું ભવિષ્ય પણ સારું, વર્તમાન તો નહીં ભવિષ્ય પણ એ સારું જ નથી. હવે દ્રષ્ટાંત આપે છે, જેમ રોગીને ઔષધિ અને આહાર ન રૂચે ત્યારે જાણીએ છીએ કે છે. આ તો બધું ઘણા કેમ છે ને, ખાવાનું ભાવતું નથી, શું શું છે અંદરમાં રોગ કંઈક છે, નેતા ખાવાનું કેમ ના આવે, દરરોજ તો હોસ્તી ખાતા તને હવે કેમ નથી, તો એ એક દેખાડે છે. એક સામાન્યપણે શું છે, આહાર શેના માટે રૂચિકરામ હોય, ગમતો હોય, અને એની બદલે જો નથી ગમતો તો એ દેખાડે છે કે તને શરીરમાં બરોબર નથી. અને કોઈને અધિક બહુ ઘણા હોય ને, ખાવા પીવાનું છોડી દે ને લાસ્ટ આવે ને ત્યારે, તો શું કહે કે એનું મરણ નજીક આવ્યું છે. ઘણાને તો ઓલું ખબર છે શું હોય, બહુ મોટી ઉંમરના ને એવું હોય ને ત્યારે પગ ઠંડા પડવા માંડે, પગને અડે તો આમ, અત્યારના અડે તો શું છે, થોડો ગરમાટ લાગે, ગરમા ઓલું શું છે પાણી એકલું જે બરફ જેવું હોય ને એવું સાવ, અને જે મુવમેન્ટ હોય ને મોટી ઉંમરને એવું ખાસ, એટલે જે લાંબ એનું શું હોય છે મુવમેન્ટ જે ચાલતો હોય ને પગની, એ કેવી થઈ જાય, સાવ અટકી જાય આમ, હાથ અકાળો તો પણ. એ બધી શું કહેવાય, શું દેખાડે છે, ત્યાં મરણ નજીક આવ્યું. તેમ તમારા અંતરંગમાં ધર્મ વાસના એટલે ધર્મની ભાવના ઉપજતી નથી, અને માત્ર મોટા કહેરાવવા માટે આ 10 પુરુષોના સંબંધ રાખવા માટે કપટ કરી અયથાર્થ પ્રવર્તો છો. જો કેવા શબ્દો વાપર, કપટ કરી. તમારા અંતરંગમાં, ફરીથી શબ્દ બહિરંગમાં બારમાં તો બહુ દેખાડો કરે, પણ અંતરંગમાં, અંતરંગ પણથી રૂચિમાં ધર્મની ભાવના ઉપજતી નથી. એક વાત વિચારે છે, ક્યાં સુધી ધર્મની ભાવના અથવા પુરુષાર્થ ક્યાં સુધી કરવાનું લાગે આપણે. આપણે ઘણો કર્યો ને, મુંબઈ છોડીને અહીંયા આવી ગયા, એક મિનિટ મુંબઈ છોડીને અહીંયા આવી ગયા ને અહીંયા રે કાયમી રહ્યા તો આપણે ઘણો મોટો પુરુષાર્થ કર્યો ને, તો હું કહ્યું એટલે બધા ત્યાં પેડા છે, અમે આટલું બધું છોડીને અહીંયા આવી રહ્યા, કાંઈ ન અહીંયા કાંઈ એન્ટરટેનમેન્ટ નહીં, કાંઈ મજા નથી, ત્યાં તો હોય તો બધે હરવા ફરવાનું હાથે બધું, કેટલું બધું હતું ત્યાં તો, અહીંયા તો કાંઈ નહીં, અહીંયા મંદિર ને ઘર ને બે ચાર માણસો મળે, બીજું કાંઈ નહીં નહીં, ત્યાં તો બધા મોટું ફ્રેન્ડ સર્કલ હોય, મોટું આ હોય, ઘણું બધું હતું ને, એ તો બધું શું થાય. અહીંયા કહે છે કે અહીંયા તમારું અહિત થવાનું ભવિષ્ય બગડી રહ્યું છે. જો તને એવું લાગતું હોય ધર્મની ભાવના નથી અંતરંગમાં, તો સમજી લે વર્તમાન બગડી ગયું છે અને ભવિષ્યને પણ તું બગાડી રહ્યો છે. માત્ર મોટા કેવરાવવા માટે બારમા ધર્મ અમે ઘણું કર્યું ના કર્યા, અને 10 પુરુષોમાં સંબંધ રાખે, 10 પુરુષોમાં એટલે અહીંયા મોટા મોટા માણસો છે, અહીંયા જઈએ તો બધા સાથે શું થાય, સંબંધ વધે, ઓળખાણ વધે, કંઈક કામ આપણું બધું એ થઈ જાય. અને માટે કપટ કરી, આમાં શું કપટ છે, શું કપટ, બારમાં વિતરાગ થવાનું કે દેખાડે છે, અંદરમાં રાગનું પોષણ, બારમાં કસાય રહીત થવાનું કહે છે અને અંદરમાં કસાય વધે, તો આ તો મોટું શું થયું, અંતર અને બાયમાં વિરુદ્ધતા છે, તો કપટ નહીં તો બીજું શું છે. તો માટે કપટ કરી અયથાર્થ એટલે વિપરીતપણે ઊંધા રૂપે તમે પ્રવર્તો છો, તેનાથી લૌકિક અજ્ઞાની જીવો તો તમને ભલા કહી દેશે, જેને કાંઈ સાચા ખોટાનો નિર્ણય નથી એ બધા આપણને મેટ્રિક માં નાપાસ થયેલો કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટની ડિગ્રી આપે તમે તો શું કરો, રાજી થવું કે નહીં, ગ્રેજ્યુએટની ડિગ્રી આપે અરે ભાઈ તું ના પાસ થયેલો એને તું ડિગ્રી આપીની વેલ્યુ શું શું છે? પોતે અભણ માણસ આપણને કોઈ એજ્યુકેશનની ડિગ્રી આપે એને કેટલી વેલ્યુ? એમ અહીંયા એક બહુ સરસ, એના માટે આના ઉપરથી શું લેવું? અજ્ઞાની પાસેથી ક્યારે પ્રમાણપત્ર લેતો નહીં. જનરલી એવું જ થતું હોય આપણે બીજા વખાણ કરતા હોય તો કોની પાસે લેવું છે તારે? જ્ઞાનીમાં એમ આવવું જોઈએ કે ના તું સારો પ્રયત્ન કરે, એના જેવું બીજું કોઈ પ્રમાણપત્ર નથી. આ તો અજ્ઞાની પાસેથી પ્રમાણપત્ર લઈને રાજી એ થવું છે. ત્યાં કીધું એટલે લૌકિક અજ્ઞાની જીવો તો તમને ભલા કહી દેશે, પણ પરંતુ જેના તમે સેવક બનો છો તે તો કેવળ જ્ઞાની ભગવાન છે, તેમનાથી તો આ કપટ છુપું રહેશે નહી. જેને ગુરુદેવ શ્રી કયા શબ્દોમાં કહેતા હતા? ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ જીવ અભવ્ય છે તો એના જેવું બીજું અપમાન છે, અને ભગવાનની વાણીમાં એમ આવ્યું કે આ ભવ્ય જીવ લાયક છે, અલ્પ ભવે જવાનો છે તો એના જેવું સન્માન છે. ભગવાન અભવ્ય કે ને જગતમાં ભલે ગુજરાતી કહીને હાર તોરા પહેરાવતા હોય તો એનાથી શું લેવું? અને ભગવાનની વાણીમાં આવ્યું કે આ અલ્પભવી જીવ છે, જગતમાં કોઈ અપમાન આદિ કરતા હોય તો ચિંતા શું કરે? અલૌકિક માર્ગે જવું છે તો લૌકિકતાથી જુદું પડવું પડશે, લૌકિકતાના અભિપ્રાય કામ નહીં ચાલે. તો અહીંયા આખું કે તમે લૌકિકના જીવો છે પેલા કે છે, પરંતુ જેના તમે સેવક બનો છો તે તો કેવળ જ્ઞાની ભગવાન. કેવળ જ્ઞાની કોને કહેવાય? અનંત ચતુષ્ટય પ્રગટ થયું, હા પર્યાયમાં પ્રગટ થયું હોય એ તો અરિયંત કહેવાય ને. આપણે કેવળ નાની કોને કહેવાય? બંને એક જ છે. અચ્છા, જેને જેને કેવળ જ્ઞાન હોય બધા અરિયંત જ હોય, બરોબર? બરોબર ને? જો તો હમણાં ફરક પડ્યો તો તો શું છે? કોને કહેવાય કેવળ જ્ઞાની? કોને કહેવાય? બધું જ જાણે, બરોબર ને? એટલે કેટલામ ગુણ સ્થાને હોય બધું જાણે કેવળ જ્ઞાની હોય? 13 અને 14. જેને કેવળ જ્ઞાન હોય એ 13માં અથવા 14માં ગુણ સ્થાને હોય, બરોબર ને? બારમાં ન હોય, બારમાં કેવળ જ્ઞાન થોડી હોય. બસ 13 ને 14, બસ. કેવળ જ્ઞાની એટલે શું છે? પૂર્ણ જ્ઞાન. પૂર્ણ જ્ઞાન એટલે કેટલા લોકને જાણે? બરોબર ને? ત્રણ કાળ ત્રણ લોકને જાણે કેવળ જ્ઞાન. એ તો બોલી શું, એક સમય એટલે એક સાથે, એક સમય એટલે પાછું આ બધું એમાં એમ જ આવે. એક સમયમાં બધું બધું એટલે ત્રણ કાળ ત્રણ લોકને જાણે, એનું નામ શું કહેવાય? કેવળ જ્ઞાની. બરોબર, હવે તો વ્યાખ્યા સાચી. આપણે સર્વ જ્ઞાની કેવળ જ્ઞાનીની વાત ચાલે, એ તો જઈએ તો પછી દેવ ના લખે. કેવળ જ્ઞાની શબ્દ છે ને એની વ્યાખ્યા ચાલે છે. કેવળ એટલે માત્ર અને જ્ઞાન પછી એનો વિસ્તાર. આ એક છે ને સામાન્યપણે પ્રાસ મેળવવા માટે ત્રણ કાળ ત્રણ લોક, પણ એમાં સાથે અલોક સમજી લેવું. એટલે નિયમ સામે એક શ્લોક છે કે ત્રણ કાળ ત્રણ લોક અને અલોક સહિત, એવી શબ્દ વાપરે છે. આમ ઓલું ત્રાસ ત્રણ ત્રણ મળે મેં એટલે જ લખ્યું છે, એમ ત્રણ કા અને ત્રણ લોક, પણ ત્યારે સાથે એક સમજી લેવું એમ કે ત્યારે એનું અલોકનું પણ એ જ્ઞાન. તો કેવળ એમાં સરસ શબ્દ છે, કેવળ એટલે માત્ર જ્ઞાન, એટલે કે અજ્ઞાન નહીં. મને આ ખબર પડતી નથી, આ જણાતું નથી, એવું જ્યાં નથી, માત્ર જ્ઞાન. અને માત્ર જ્ઞાન એટલે શું? આમ માત્ર જ્ઞાન એટલે શું? કે જેટલું જ્ઞેય છે એટલું જ્ઞાન. શું છે? જેટલું જ્ઞેય છે એમાં ક્યાંય પણ એમાં ક્રમ ન પાડવો પડ્યો, કારણ કે ક્રમ પાડવા પડ્યો એનો અર્થ શું છે? પૂરું જ્ઞેય ન આવ્યું. ઇન્સ્ટોલમેન્ટ કરીએ, ક્રમ પાડીએ, કાળનો ક્રમ, ક્ષેત્રનો ક્રમ, એ બધું શું આવે? બધું દ્રવ્ય ક્ષેત્ર કઈ નો બધાનો ક્રમ પાડો એનો અર્થ શું છે? જ્ઞેયનો ભેદ પાડ્યો તેનો કે તમારી પાસે જ્ઞાન પણ ખંડિત છે. કેવળ જ્ઞાન, અખંડિત જ્ઞાન, અભેદ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન કેમ કહેવાય? કારણ કે પૂર્ણ જ્ઞેયને અભેદ અખંડ, અભેદ એટલે એક સાથે, અભેદ એટલે બધું ભેળસળ્યું એમ નહીં, પણ અખંડપણે એક સાથે જેટલું જ્ઞેય છે બધાને ગ્રહણ કરે છે. એટલે એમાં જેમાં ક્યાંય ન જણાણું, ન ખબર પડી એવું જ્ઞાનનો અભાવ જેમાં એ નથી, એવું જ્ઞાન એને શું કહેવાય છે? કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાન તેમનાથી તો કપટ છુપવું રહેશે નહીં. કોઈ કે મેં એવું કામ કર્યું કે ત્યાં કોઈને ખબર જ ન પડે, એવું રૂમ એવું બંધ કરી દીધો ને બધા બારી બારણા બંધ, લાઇટ બંધ, કોઈ ખબર ન પડે, એવું મેં એક જમીનની અંદર સોનું રૂપ દાટી દીધું, કોઈ ન ખબર પડે. હવે એકાદ બે ને કદાચ ખબર પડી હશે કે નહીં, બધા એટલે કેટલા કેટલા 24 અનંતાનંદ. તો મેં કોઈને કીધું નથી મેં અંદર શું મૂક્યું છે, મેં હું કોઈને કહું તો ખબર પડે કે નહીં, ધીરે ધીરે પણ હું કોકને કહું તો એને ખબર પડે ને કે મેં અંદર શું મૂક્યું છે. એમ ક્યાંથી ખબર પડે? મેં કોઈને તો કીધું નથી, કોઈને કોઈને કહું કે મેં શું ડાયટું તો ખબર પડે કે નહીં. એક મિનિટ, તને મેં કીધું નથી કે આમાં શું ડાયટું છે તો પછી તને ખબર પડશે? તો આપણે જ્ઞાન વાળા છે, કેવડી જ્ઞાન વાળા છે બેને જ્ઞાન છે. અમે તો એમ કે ગુરુદેવ તો અમને એમ કેતા હતા ભગવાન આત્મા છો, અમારા અજ્ઞાન છે એમ નતા કેતા ગુરુદેવ તો એમ. અમે તો આત્માથી દ્રવ્યથી જોઈએ ને, હું કામ પર્યાયથી જોઈએ, એટલે મારામાં તો જ્ઞાન છે તો કેવડી જેટલું જાણે એટલું હું પણ જાણું. આપણે કેવડી હું ભગવાન આત્મા છું કે નહીં, ગુરુદેવ કહેતા હતા કે નહીં, આપણે બધા અપેક્ષા જે એટલે તો ભગવાન જે હોય એનું જ્ઞાન પૂરું હોય કે અધૂરું હોય? તો મારું જ્ઞાન પૂરું છે એટલે મને જેટલું ખરે બધું. ચાલો અહીંયા જાણવું એ પ્રણમન છે, જાણવું એક સ્વભાવ પણ છે અને જાણવું એક શું છે? પ્રણમન છે. ગુરુદેવ શ્રી પ્રણમન થી ભગવાન નતા કીધા, અને એવું જો માનીશ તો ગુરુદેવ એના કહેલા અભિપ્રાય થી વિપરીત થશે. હોવાપણે અને પ્રણમનપણે, હોવાપણે છો એટલું એટલા માટે કહેતા હતા કે હોવાપણે છો તો પ્રણમન રૂપે થાય છે. તું હોવાપણાને જો નથી સ્વીકારતો તો પ્રણમન તારું થશે જ નહીં. તને તો હોવાપણાનો વિશ્વાસ લાવ તો ક્રમે કરીને પ્રણમન પણ થઈ જાય. તો એ માટે યાદ કરીને કહેતા હતા. અહીંયા ફરીથી તેમનાથી તો કપટ છુપર, અને આ રીતે એક બહુ જ વિચારવું છે. ભગવાનના જ્ઞાનમાં મારું ભવિષ્ય આવ્યું એ જ મારા માટે મોટામાં મોટું સન્માન છે, ભગવાનના આશીર્વાદ છે, ભગવાનના મારી ઉપર કરુણા વર્ષી છે, ભગવાનના મને અભિનંદન મળ્યા છે. તો અહીંયા તેમનાથી કાંઈ છુપરે, અથવા પરિણામો અનુસાર કર્મ બંધાયા વિના રહેશે નહીં. શું છે ફરીથી આ બધું? શું કે તને એમ લાગે કે હું તો કપટ કરું છું, દુનિયામાં કોઈને કાંઈ ખબર પડતી નથી, બહારથી ધર્મી કેવા આવું છું ને અંદરમાં કાંઈ ખાલી પો છે. તો કહે છે કે ભગવાનથી એક તો છુપું નહીં રહે, પછી બીજી વાત તારા પરિણામો જેવા છે એવું કર્મ બંધાયા વગર રહેશે નહીં, અને તો એનો ઉદય આવશે ત્યારે એવો સંયોગ મળ્યા વગર રહેશે, તને ખબર પડે કે ના ખબર. જેમ કે ને બહુ ખાટું ખાય તો ઘણી વાર ખબર છે ને ખટાશ ચડે, અથવા તો ઘણા તીખું બહુ ખાય તો શું થાય, એસિડિટી જેમ બે છે ને. તું માન કે ન માન પણ જો આવું ખાધું છે તો આવું ફળ આવ્યા વગર, એટલે ઓલું એક સંયોગ રૂપનું દ્રષ્ટાંત છે એમ. અહીંયા પરિણામો અનુસાર ફળ સેનાથી મળવું છે? જગતની વાવાથી, જગતની છે ગુરુજી કહેતા ને જગત સર્ટિફાઈડ કરે એટલે તારો ભાવ સુધરી ગયો, કે પરિણામો અનુસાર કર્મ બંધાયા વગર રહેશે નહીં, અને તમારું બુરું કરવા વાળા તો કર્મ જ ચાર એક નિમિત્ત રૂપે છે. તમારું બુરું એટલે તને જે કઈ આવો પ્રતિકૂળતાનો ઉદય આવે છે બધા કોના નિમિત્તે છે? કર્મ. અને એ કર્મ છે એના કારણે તારા પરિણામ છે, બંધન છે અને એ પ્રકારે ઉદય આવતા બાયમાં નો આ ત્રણેયનો સંબંધ છે. પરિણામ ભાવ કર્મ, કર્મ બંધાય દ્રવ્ય કર્મ અને એ પ્રકારે બારમાં સંયોગ નો કર્મ. તો એ કર્મ છે માટે તમને આ પ્રમાણે પ્રવર્તામાં નફો શો થયો આ રીતે અંદરમાં પરિણામના ઠેકાણા અને બહારથી મોટો ધર્મી કહેવાય છે. તારા પરિણામનો વિચાર કરજે, કર્મ બંધન થઈને ફળ શું આવશે. તો પછી તું કુદેવાદી છોડીને અહીંયા આવ્યો અને હજી કપટ રચે છે તો તને ફાયદો શું થયો, તારા પરિણામમાં શું ફરક કર્યો, હજી એનો છે વિસ્તારથી થોડો આગળ લેશું.
Thank you.